ભારતે હમણાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે બહુ મોટી સિદ્ધિ મેળવી છે અને એને પરિણામે ભારત થોડા જ મહિનાઓમાં જીપીએસ નામની જે અમેરિકન સિસ્ટમ છે એવી જ પોતાની આગવી નેવિગેશન સિસ્ટમ ધરાવતો દેશ બની જશે. આવી સિદ્ધિ હજી દુનિયાના ત્રણેક દેશો જ મેળવી શક્યા છે. એ વિશે માહિતી મેળવવા ચિત્રલેખા સાપ્તાહિક તરફથી હિરેન મહેતા ભારતીય અવકાશ વિજ્ઞાન સંશોધન સંસ્થા એટલે કે ઇસરોની મુલાકાતે ગયા હતા. ઇસરોના અધ્યક્ષ એસ કે કિરણકુમાર સાથે તેમણે કરેલ વાતચીતને આધારે આવો આપણે પણ આ નેવિગેશન સિસ્ટમ વિશે થોડું વધુ સમજીએ. હિરેનભાઈ, આ નેવિગેશન સિસ્ટમની થોડી ઓળખાણ આપી શકશો?
નીતલબેન, તમે કહ્યું એમ સૌથી પહેલા તો કહીએ કે ખરા અર્થમાં ભારત માટે આ એક બહુ મોટી સિદ્ધિ છે. ચંદ્ર અને પછી મંગળ ફરતે ઉપગ્રહ તરતા મૂક્યા બાદ ભારતે હવે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી પોતાની આગવી નેવિગેશન સિસ્ટમ ઉભી કરવાની દિશામાં કૂચ કરી છે. નેવિગેશન સિસ્ટમ એટલે મૂળ તો દિશા સૂચવતી યંત્રણા. એકથી બીજી જગ્યાએ જતો માણસ હોય કે પછી કોઈ લક્ષ્ય પર ત્રાટકવા માટેની મિસાઇલ હોય, એને નેવિગેશન સિસ્ટમનો સાથ મળે તો ધારી મંઝિલે એ ચોકસાઈપૂર્વક પહોંચી શકે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસના ટૂંકા નામે ઓળખાતી આવી એક નેવિગેશન સિસ્ટમથી આજે મોટાભાગના લોકો પરિચિત છે. આ જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ મૂળ તો અમેરિકન સિસ્ટમ છે અને આજકાલના લગભગ બધા જ સ્માર્ટફોન તથા કાર સહિતના વેહિકલ જીપીએસ ઇનેબલ્ડ હોય છે, જેના આધારે માણસ દુનિયાનો કોઈ પણ ખૂણો શોધી શકે છે. ભારત પણ પોતાની રીતે આવી સિસ્ટમ વિકસાવી રહ્યું છે અને એનું એક મહત્વનું સોપાન ભારતે હમણાં સર કર્યું, એ હતું આ સિસ્ટમ માટેના 7મા સેટેલાઇટનું સફળ આરોહણ. IRNSS એટલે કે ઇન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એ નામે ઓળખાનારી આ યંત્રણામાં અત્યારે 7 ઉપગ્રહ હશે અને 7ને આપણે ભારતની આકાશી આંખ પણ કહી શકશું, કારણ કે થોડા મહિના પછી ભારતની IRNSS સિસ્ટમ એ યંત્રણા પણ જીપીએસની જેમ લોકોને દિશા સૂચવવાનું કામ કરવા લાગશે. એ માટે મોબાઈલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ અને કારમાં માત્ર એક નાનકડી ચીપ બેસાડવી પડશે. એ પછી અત્યારે જીપીએસ જે રીતે આપણું લોકેશન જાણી રસ્તો દેખાડે છે એ કામ ભારતની નેવિગેશન સિસ્ટમ પણ કરી શકશે. નિતલબેન, અહીંયા એ પણ કહી દઉં કે અત્યારે અમેરિકા તથા રશિયા એ બે દેશ પાસે જ આવી નેવિગેશન સિસ્ટમ છે. ચીન તથા યુરોપિયન યુનિયનના અમુક દેશ પણ અત્યારે આ યંત્રણા વિકસાવી રહ્યા છે, તો ભારત સુદ્ધા હવે એમની સાથે પહોંચી ગયું છે.
હિરેનભાઈ, જીપીએસના ફાયદા તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ તે ઉપરાંત દેશને બીજી શું મદદ મળી શકશે આ નેવિગેશન સિસ્ટમથી?
નિતલબેન, તમારા આ સવાલનો જવાબ હું ભારતીય અવકાશ વિજ્ઞાન સંશોધન સંસ્થા એટલે કે ઇસરોના અધ્યક્ષ ડોક્ટર કિરણકુમારને ટાંકીને આપું તો, આ નેવિગેશન સિસ્ટમ કાર ઉપરાંત પ્લેન તથા જહાજને એના રૂટ જાણવામાં મદદ કરશે. જમીન કે સમુદ્રના પેટાળમાં ધરબાયેલી કુદરતી સંપત્તિનો વ્યાપ તપાસવા, સચોટ નકશા તૈયાર કરવામાં તથા આર્થિક વ્યવહારની ચોકસાઈ જાળવવામાં પણ નેવિગેશન સિસ્ટમ ઉપયોગી થાય છે. શ્રોતા મિત્રોને એ પણ કહીએ કે આપણા ગીરના જંગલમાં અમુક સિંહની હિલચાલ પર ધ્યાન રાખવા માટે એમને પણ જીપીએસ ઇનેબલ્ડ કોલર પહેરાવવામાં આવ્યા છે, જેથી દાડે ભારત એ માટે જીપીએસને બદલે પોતાની જ સિસ્ટમનો લાભ લઈ શકે એમ છે.
હિરેનભાઈ, અગાઉ આપણે વાત કરી તેમ અન્ય દેશોની નેવિગેશન સિસ્ટમમાં ઘણા બધા ઉપગ્રહ હોય છે, તો ભારત માટે માત્ર 7 ઉપગ્રહ પૂરતા છે?
નીતલબેન, આવી શંકા કોઈને પણ જાગે એ સ્વાભાવિક છે, કારણ કે અમેરિકાની જીપીએસ સિસ્ટમમાં 30 જેટલા ઉપગ્રહ કાર્યરત છે. રશિયાની ગ્લોનેસ પણ 20થી વધુ સેટેલાઇટ્સનો ઉપયોગ કરે છે. જો કે ઇસરોના અધ્યક્ષ કિરણકુમાર કહે છે એમ, શરૂઆતના તબક્કે આપણે ભારત અને એની આસપાસના 1,500 કિલોમીટરનો વિસ્તાર જ કવર કરવાના છીએ અને એ માટે આમ તો 3 સેટેલાઇટ પણ પૂરતા છે, પરંતુ 3D ઇમેજિંગ માટે 4 ઉપગ્રહ જોઈએ અને એ સામે ભારતે 24 કલાક નેવિગેશન સિસ્ટમ બરાબર કામ કરતી રહે એ માટે 7 ઉપગ્રહ તરતા મૂક્યા છે. ટૂંકમાં તમારા સવાલનો જવાબ એ છે કે હા, 7 ઉપગ્રહ ભારત માટે અત્યારના તબક્કે પૂરતા છે. ભારત આ માટે નવા ઉપગ્રહ પાછળના તબક્કે વિકસાવવાનું છે, પણ અત્યારે 7 ઉપગ્રહથી કામ બરાબર ચાલી જાય એમ છે.
અને હિરેનભાઈ, મહત્વનો પ્રશ્ન, આ 7 ઉપગ્રહ પાછળ ખર્ચ કેટલો થયો છે?
નીતલબેન, એ ખર્ચનો આંક 1420 કરોડ રૂપિયાનો જ છે એવું કહીએ તો કોઈ માને નહીં, કારણ કે અમેરિકા જીપીએસ પાછળ અત્યાર સુધી 40,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી ચૂક્યું છે અને યુરોપિયન યુનિયનની ગેલેલિયો સિસ્ટમ જ્યારે પૂરેપૂરી શરૂ થશે ત્યાં સુધીમાં એનો ખર્ચ પણ 35,000 કરોડ રૂપિયાના આંકને વટાવી ગયો હશે. આપણા વિજ્ઞાનીઓ અને ઇજનેરોની કાર્યકુશળતાને કારણે ઇસરો એના મોટાભાગના પ્રોજેક્ટની કિંમત બીજા દેશો કરતાં ઘણી ઘણી નીચી રાખી શકે છે. ચંદ્રયાન અને મંગળયાનના કિસ્સામાં પણ આ વાત આપણે જોઈ ગયા છીએ. કોઈ સેટેલાઇટ અવકાશમાં તરતો મૂકવાનું કામ પણ ભારતે બીજા દેશ કરતા અડધાથી પણ ઓછા દામે કરી શકે છે અને આ જ કારણે હવે અમેરિકાની નાસા જેવી સંસ્થા સુદ્ધા ભારતને એના સેટેલાઇટ લોન્ચ કરવા આપી રહ્યું છે. દુનિયાના અત્યાર સુધી કુલ 21 દેશોના ઉપગ્રહ ભારતે તરતા મૂક્યા છે અને એ હિસાબે જોઈએ તો 1420 કરોડ રૂપિયા ઘણો ઓછો ખર્ચ લાગે, પરંતુ ઇસરોના અધ્યક્ષે દાવો કરી રહ્યા છે કે સિસ્ટમ જ્યારે પૂરેપૂરી કાર્યરત થશે, એમનો અંદાજ છે દિવાળીની આસપાસ સિસ્ટમ કાર્યરત થાય, ત્યારે એની ચોકસાઈ નાસાના સેટેલાઇટ્સને પણ ટક્કર મારશે.
ભારત માટે ખરેખર બહુ મોટી સિદ્ધિ છે, પણ કોઈ પણ નવી વસ્તુ લોન્ચ થાય ત્યારે સફળતા નિષ્ફળતાનો રેશિયો ચેક કરવામાં આવે છે. આ સિસ્ટમ પડી ભાંગે તેવી શક્યતા કેટલી છે અને જો એવું કંઈ થાય તો બેકઅપ પ્લાન છે ખરો?
નીતલબેન, આમ જોઈએ તો ભારત અત્યારે જે એરિયામાં નેવિગેશન સેવા પૂરી કરવા માંગે છે એ માટે 4 જ ઉપગ્રહ પૂરતા છે, જ્યારે અહીં છે 7. એટલે ન કરે નારાયણને એકાદ ઉપગ્રહ અધવચ્ચે કામ કરતો બંધ થઈ ગયો તો પણ એના બેકઅપની વ્યવસ્થા છે જ. એ ઉપરાંત ઇસરોએ નેવિગેશન સિસ્ટમ શ્રેણીના વધુ 2 સેટેલાઇટ તૈયાર રાખ્યા છે જે અત્યારે છોડવામાં નહીં આવે, પરંતુ ધારો કે એક કરતાં વધુ ઉપગ્રહ ખોટકાઈ ગયા તો આ 2 સ્પેર સેટેલાઇટને બનતી ત્વરાએ અવકાશમાં છોડવામાં આવશે. આવા ઉપગ્રહનું આયુષ્ય સરેરાશ 10-12 વર્ષનું હોય છે, પરંતુ તમે પૂછ્યું એમ હા, કોઈ પણ તબક્કે એમાં ખરાબીની શક્યતા તો હોય જ. જોકે એટલું ગર્વપૂર્વક કહી શકાય કે ભારતના ભાગે એવી નિષ્ફળતા ખાસ આવી નથી, એટલે આશા રાખીએ કે આ સિસ્ટમ વિના વિઘ્ને શરૂ થાય અને વર્ષો સુધી ભારતને સેવા આપતી રહે. SBSના શ્રોતા મિત્રો, જેવા લોકો ઓસ્ટ્રેલિયાથી કે પછી દુનિયાના કોઈ પણ ખૂણેથી ભારત આવે તો એમને પણ દેશને ખૂણે ખૂણો શોધવામાં મદદ કરે એવી અત્યારે આપણે આશા રાખીએ.
અને દિવાળી પર તમે કહ્યું તેમ આ સિસ્ટમ કદાચ કાર્યરત થઈ જાય તે માટે ઇસરોને ખૂબ ખૂબ શુભેચ્છા. અને હિરેનભાઈ, તમે ખાસ ઇસરોની મુલાકાત લીધી અને આ માહિતી અમારી સાથે શેર કરી તે બદલ આપનો આભાર.
આભાર શ્રોતા મિત્રો, થેન્ક યુ નીતલબેન.